1990 શ્રી પદ્મનંદી પંચવિષ્ટિકા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48.
બીજી જગ્યાએ તો અનેક પ્રકારના અંતરાયો આવતા ચિત્ત ચંચળ થાય છે, દુનિયામાં ડંકા પડે કે વિક્ષેપ પડે છે, મનમાં તો કઈ નથી, જ્ઞાન નિરવ સ્થળ હોય છે, અવાજમાં પોતાનો ઉપયોગ પણ પ્રસ્તુત વિષયની અંદર આત્મરસ લેવામાં કઈ અંતરાય નથી, નિજરસને લેવામાં અંતરાય તો મન છે, તો મન છે, અને મનમાં જઈને પણ જો આનંદમાં પ્રકૃતિના ઉદય સાથે નિયમનો ઉપયોગ વિચારે ચડે અંદરથી દમણ તો બધા અંદરથી ઉભા થાય છે, સામે નિયમિતપણે સૂક્ષ્મ કરવાનો ઉદય હોય છે, એની સાથે સંગ થાય છે, જીવમાં પણ ત્યાં એકાંત નથી, ત્યાં એકાંત હોવા છતાં પણ એકાંત નથી, કેમ કે પ્રકૃતિનો સંગ કર્યો જીવે, અને પ્રકૃતિનું તો ભૂતાવળ કેટલી મોટી છે, પોતાને સમજાવવું પડે એવું નથી, ભૂતાવળ જેવો વિષય છે, મનનો અર્થ એ છે, મન રેણું મન જેવું થઈ જાય છે, અંતરભય સુસંગતતા રહે છે મનમાં, જેનું મન મન જેવું નથી એનું તો મન પણ ઘર જ છે, અને જેનું મન મન જેવું છે એ ઘરમાં પણ ઉદાસીન રહેશે, પણ એને મન છે, અત્યારે ભલે મોક્ષ મનમાં જઈને ન વાંચી શકે પણ મન તો મન જેવું કરીને વાંચી શકે, મૂકશો. ઉદયમાન ભલે ઘરને બદલે વનને બદલે ઘર હોય, પણ મન તો વન જેવું કરી શકે છે. અભિપ્રાય છે કે ચિત્તની ચંચળતા છોડીને આ શાસ્ત્ર અધ્યયન કરવા, અથવા એક આત્મા સિવાય સર્વથા ઉદાસીનતા, પોતાના સ્વરૂપ સિવાય બધે જ ઉદાસીનતા રાખીને અધ્યયન કરવા. મહિમા શિક્ષણ કરીને આચાર્ય મહારાજના ઉચરણોનો બહુમાન કરે છે, ભક્તિ કરે છે. ચોક્કસ એવા જ બધા અધિકાર છે કે જ્યાં જ્યાં જીવને ચંચળતા તો મોહને લીધે છે, તો મોહની બાય પ્રોડક્ટ છે. જ્યાં જ્યાં જીવને મોહ છે, મોહથી છોડાવવા માટે નિર્દેશ કર્યો છે આચાર્ય. અનિષ્ટ યોગ પાપેન તદ ભવતી જીવન પુરાકૃતેન શોકમ કરોશે કિમ તસ્ય કુરુ પ્રમાશમ પાપસ્ય તૌ નિવારતઃ કર્તૃપી. અર્થ કરે છે આચાર ઉપદેશ દેતે હૈ કે યે જીવ યે જો તેરે ઇષ્ટ સ્ત્રી પુત્ર આદિ કા નાશ તથા અનિષ્ટ સર્પ આદિ કા સંબંધ હોતા હૈ. મે એક જ વાત છે, ઇષ્ટ નો વિયોગ અને અનિષ્ટ નો સંયોગ, એ બંને જીવને શોકનો કારણ થાય છે, અથવા એ બંને જીવને દ્વેષનું કારણ થાય છે, અંગમાનું કારણ થાય છે. ઇષ્ટનો વિયોગ થાય છે તે અંગમાનું કારણ થાય છે, અનિષ્ટનો સંયોગ થાય છે તે પણ અંગમાનું કારણ. આચાર્ય ઉપદેશ દેતે હૈ કે હે જીવ, યો જો તેરે ઇષ્ટ સ્ત્રી પુત્રાદિ કા નાશ હોતા હૈ તથા અનિષ્ટ સર્પાદિ કા સંબંધ હોતા હૈ, પૂર્વ કાલ ને સંચય કે હોય તેરે પાપ કે હોય છે હી હોતા હૈ. એવા જે પ્રકાર વિના સંયોગ અને વિયોગ બના, એમાં પ્રકારાંતર જરૂર છે એમ કહે છે. એક પ્રકારને પાપનો ઉદય કહેવામાં આવે છે, એક પ્રકારને પુણ્યનો ઉદય કહેવામાં આવે છે. જેને એવું જુદું જુદું નામ આપવામાં આવે છે એવા પ્રકાર છે ખરા. તો એમ વિચારવા યોગ્ય છે કે આ જીવના તે પ્રકારના પૂર્વકર્મનો ઉદય છે અથવા આ જીવમાં તે અપરાધ, અપરાધનું ફળ છે, મારા અપરાધનું ફળ છે, એમ વિચારવા યોગ્ય છે. સમાધાન કેમ થયું, થવું જ જોઈતું નહોતું, કોઈ પણ ભાગે આવું ન થવું જોઈએ, બિલકુલ મને સંમત થાય એવું નથી, એમાં તો આ બધા પ્રકાર આકૃતા જ વધવાની છે. આકૃતા સિવાય બીજું શું થવાનું છે? એકાંત આકૃતા થશે. ઇસલીએ તું શોક ક્યો કરતા હૈ, એ પાપનો ઉદય છે, એનો અર્થ પોતે કરેલા પાપનો ઉદય છે, એનો શોક તું કેમ કરે છે? વ્યવહારમાં પોતે પોતાની ભૂલ નથી જતો, અને ખ્યાલ આવે તો કોણ કરે છે? શું કરે છે? બીજાને ભૂલો તો મુખ્ય કરે છે. તમે અહીંયા ભૂલ કરી માટે આ નુકસાન છે, પણ પોતાની ભૂલથી નુકસાન નથી હોય. ખ્યાલ આવી જાય કે પોતે ભૂલ કરે છે એમાં નુકસાન થઈ શકે, જે મુખ્યતા કરે છે તો પછી અહીંયા તો ત્યાં ભૂલ કરેલી છે, તો ત્યાં પણ તું એમ કરે છે કે તારી ભૂલ હોય તો તું તને દંડ દેતો નથી, બીજાને ભૂલ હોય તો દંડ દેવા તૈયાર થઈ જશે તું. એટલે ભૂલ કરે કે ભૂલ નો ધંધ શું જ્ઞાન તારું તારે ભૂલ નો ધંધ શું ભોગવો હંમેશા પોતાની ભૂલ નો ધંધ જોઈએ છે તો અહીંયા તારે ભૂલ ની વાત છે એમ કે છે જે ઈષ્ટ વિયોગ થયો કે અનિષ્ટ સંયોગ થયો એમાં ભૂલ તો તારે પોતાની છે તે શોક કરે છે એટલે એમ કે છે કે તું શોક ક્યાં કરતા હે શોકમ કરો છી કેમ કામ કે શોક કરે છે ઉસ પાપ કા સર્વથા નાશ કર જે થઈ ગયું તે થઈ ગયું એ તો કઈ નહીં થયું થવાનું નથી પૂર્વે જે પાપ કર્યા જે ફળ એમાં કઈ ફેરફાર થવાનો નથી શોક કરતો નથી થવાનો ન શોક કરતો નથી થવાનો શોક ન કર ન થાય તો એ જગ્યાએ શું થવું ઘટે જો આવા પ્રકારના સંયોગ યોગમાં શોક ન થાય તો જીવને શું થવું ઘટે કે જીવને એમ થવું ઘટે જે આચાર્ય મહારાજ કહે છે ઉસ પાપ કા સર્વથા નાશ કર પ્રણાશન પાપ છે હરિને એવું પાપ ન બંધાય એના માટે તું જાગ્રત થા શોક કરવાને બદલે એવું પાપ ન થાય એના માટે તું જાગ્રત થા એમાં દાપણ છે શોક કરવામાં દાપણ નથી ને પણ જેનાથી તને શોક થાય છે એ જેને લઈને થયું જે કારણથી લઈને થયું એવું કારણ કરીને ન થાય એવું કઈક તો કર પાપ કા સર્વથા નાશ કર જિસસે ફિર તેરે ભવિષ્ય મેં ઇષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગ કા ઉદય ન હોય એ પ્રકારના ઉદયમાંથી તું છૂટી જા એવું કઈક કર અધ્યાત્મ દ્રષ્ટિ આપણે વિચારીએ તો અનુદય પરિણામ છે તે જ એક ઉદયથી છૂટવાનો ઉપાય છે જીવ ઉદયમાં ગુંધાય છે જીવ ઉદયમાં અનેક પ્રકારના પાપ કરે છે આમ તો જીવ ઉદયમાં પાપ જ કરે છે એમ કે કોણ કરે છે એ વાત જ ક્યાં છે તમે પણ એને કહીએ કે જે મોક્ષ માટે સહકારી થતો હતો પુરુષનો યોગ થાય એવા ઉદયને તમે કહીએ કે પુરુષના વચનોનો સંયોગ થાય એવા ઉદયને કઈ તમે કહીએ તો ઠીક છે બાકી તો કુલ કહેવા જેવું છે શું જગતમાં બધું પાપનું ઠેકાણું છે નાની પુરુષો તો એમ કે છે કે જગતમાં જે કઈ લોકો પુણ્યશાળી કહેવાય છે કે જેમાં અનેક ધન વૈભવ મકાન અને અનેક સાધનો અનુકૂળતાઓના ભોગના એને લોકો પુણ્યશાળી કહે છે એ ભૂલા પડેલા છે ત્યાં ભૂલ થઈ છે કેમ કે ખરેખર જીવને એ બધા નિમિત્તે એકદમ અનુભૂતિમાં જવાનું કારણ બની જાય છે દેવી એ કેન્દ્રિત ભયો સાધનામાં શું કહ્યું વધારે કોને નવું જોઈએ તો દેવલોકમાં થાય ને એના પ્રમાણમાં કાંઈ ના કેમ એ કેન્દ્રિમાં જાય છે અહીંથી જલ્દી એ કેન્દ્રિમાં નહીં જાય દેવલોકમાંથી શું કરે કેન્દ્રિમાં જાય છે એટલે ખરેખર પુણ્યોદય નથી એમ વિચારો જયારે અંદરથી પોતાનો ચૈતન્ય રસ જેને જાગૃત કર્યો નથી તથા પ્રકારના પુરુષાર્થ એને સંયોગનો રસ કેવી રીતે રોકી શકાશે કોઈ રીતે ખોટી રોકી ન શકે બહુ સ્વાભાવિક વાત છે
ખાવા પીવાના વેપાર ધંધાના પાપ ભાવ છે ને છે નથી
ક્યાં આહાર નથી ક્યાં કારખાનું માનવું પડતું નથી કે વેપાર કરવો પડતો નથી તો તે મનુષ્ય કરતા વધારે પાપ કરે છે. જે ઉદય છે, પુણ્યનો જે ઉદય છે એમાં રસ ઘણો છે, એમાં રસ પીવો છે, એટલો બધો તીવ્ર રસ છે. પરિણામ તો ત્યાં કરે, પરિણામ જ્યાં કરે ત્યાં શું, જ્યાં કરે ત્યાં પરિણામ જ બંધ છે. સિદ્ધિ વાત કરે છે, પરિણામ કરે છે.
એક એક નાટક લાખો વર્ષ કાઢે છે.
એક નાટક એવું હોય લાખો વર્ષ સુધી જાય એને ખબર ના પડે કેટલો રસ પડતો હશે, કેટલો રસ પડતો હશે, ક્યાં બધું રસ પડે એવું છે. દેવનો વિચાર કરો, આપણે કોઈ અનુભૂત નથી. આપણને તો આપણી ગોદડીમાં પણ રસ પડે છે કે નહીં એટલો વિચાર કરવાનો છે. જે વસ્તુ સાથે આપણે સંબંધ નથી એનો વિચાર કરીને શું બીજું કરવાનું? જે કાંઈ આપણે સંગો ઉપયોગ થઈ રહ્યા છે એમાં આપણને કેટલો રસ છે આપણા માટે કોઈ નથી, અને એ પાપ છે, એ નુકસાન છે. સંયોગોનો રસ ચાહે ઇષ્ટ વિયોગ હોય કે અનિષ્ટ સંયોગ હોય, પણ સંયોગનો જે અન્ય પદાર્થનો રસ આત્માને સ્વરૂપને પોતાને છોડીને જે અન્યનો રસ પોતાને છોડીને, એ બધો અનાત્મા રસમાં જાય છે. અને એ પોતાના પ્રાણનો નાશ થાય છે, આનંદ પ્રાણનો નાશ થાય છે. શાંતિ રૂપે જે આત્મશાંતિ છે એ શાંતિનો નાશ કરે છે, શાંતિનું ખૂન કરે છે. એ વિચાર આવી ગયો છે કે મારી અંદરની જે આત્મશાંતિ એનું મારે રક્ષણ કરવું છે, એનું મારે પોષણ કરવું છે, એને મારે કોણ કરવું છે, એને કોણ ખાતે છે, એને કોણ મારે છે, અનાત્મરસ. પછી નિમિત્ત ગમે તે હોય, અનિષ્ટ સંયોગ હોય કે ઇષ્ટ વિયોગ હોય, એ પણ નિમિત્ત છે, એ તો કંઈ કરતા નથી. પોતાનો રસ જે કરે છે તે કરે છે ગડબડ.
જયારે એનો લક્ષ બંધાય છે ત્યારે એનું જે પરિણામ શરૂ થઈ જાય છે, અને પંચમ જયારે આ લક્ષ નક્કી કરે છે ત્યારે કોઈ નિર્દોષ થવાનું, ત્યારે એનો જે ભાવમાં નિર્ણય કરે છે, નક્કી કરે છે, ત્યારથી એના અનુભવી પરિણામ ચાલુ
થઈ જાય. એમાં અનુભવી પરિણામ બધા નથી ચાલતા, પણ ત્યારથી ઉદયથી ખસવાના પ્રયત્નમાં આવે છે. ઉદય ભાવ ઉદયથી ખસવું છે, એને છૂટવું છૂટવું થઈ ગયું છે. જે નિર્ણય છે મુક્તિ, એથી એને જ્યાં જ્યાં બંધ ભાવ અને બંધના સંયોગો ઉભા થાય છે અને બાંધે છે ત્યાંથી છૂટવું છૂટવું થઈ ગયું છે. એ પ્રકારે
ભગવતાનો પાક જે શરૂ થયો એ તો
ભગવતાનો પાક આવી ગયો, યોગ્યતા બદલાની ત્યાં છે. યોગ્યતા બદલાની એમાં શું થયું કે ત્યારથી પોતે વિશેષ બંધનમાં જાય એ પ્રકારના એના પરિણામ થતા નથી. એવા સંયોગ વિયોગના પ્રકાર ઉભા થાય તો ત્યાંથી છૂટવાના પ્રયત્નમાં આવે છે, એ પ્રકારની યોગ્યતા છે. એમ થઈ ગયા જેટલું કાર્ય થાય એટલું ગણવું જોઈએ, ન વધારે ગણવાથી ફાયદો છે, ન ઓછું ગણવાથી કઈ વિશેષતા છે. જે ભૂમિકામાં જેટલું કામ કરતું હોય એટલું વિચારવું જોઈએ, જે ઓછું વધારે તો ન વિચારવું જોઈએ. એ ભૂમિકામાં એટલું કામ થાય છે કે પોતે ક્યાંય ખસાતો નથી, જ્યાં જ્યાં બંધાવવાનું થાય ત્યાં જ્યાં આ જીવને બંધન પડે ત્યાં એ ફસાય નહીં, એવી એની એક જાગૃતિ આવે છે. એટલો કામ થાય છે જે એને આગળ જઈને સમુદય ભાવમાં લઈ આવે છે. અનુદય ભાવમાં આ સમય કશુનારી અનુદય પરિણામ છે, સક્ષમ થઈ જાય છે. પણ એ અનુદય પરિણામમાં આવવા માટે જે કાંઈ એની તૈયારી જોઈએ એ તૈયારી શરૂ થાય છે, એની પૂર્વ તૈયારી થાય છે. એટલી
વિવેકાનો જે પાક છે તો કન્ટિન્યુ રહે, વિવેકાનો જયારે પાક શરૂ થયો ત્યારે એ તો કન્ટિન્યુ રહે.
હા ભલે કન્ટિન્યુ રહે પણ એમાં આટલી જ યોગ્યતા થાય છે, યોગ્યતા પ્રાપ્ત થાય છે અથવા જે યોગ્યતામાં આવે છે ઉલટી યોગ્યતા અને સુલટી યોગ્યતામાં જે ફરક થાય છે એમાં સુયોગ્ય થાય છે પરિણામ. આત્મસિદ્ધિમાં રીતે કે જો પ્રગટે સુવિચારમાં તો પ્રગટે જ્ઞાન, આત્મજ્ઞાન છે અનુદય પરિણામ છે, જયારે સુવિચારના છે એની પૂર્વ તૈયારી છે. જેને સુવિચારના પ્રગટે, સુવિચારણામાં એટલું જ છે કે પોતે અહિત કરે અને પોતે હિત કરે એમાં એની જાગૃતિ. તો પ્રાય તો અહિત થઈ ગયું છે પણ એમાં જે જાગૃત નથી એટલે ઘણી મુશ્કેલી છે. જો જાગૃત હોય તો પોતાને અહિતકર પરિણામ રસ થાય નહીં, જાગૃતિ એના વિપરીત રસને તોડે છે એટલે તે અનુદય પરિણામમાં આવી શકે છે. જો વિપરીત રસ તોડવાનો કોઈ પ્રોસેસ ચાલુ થાય જ નહીં તો અનુદય પરિણામરૂપી પરિસ્થિતિ ક્યાંથી આવવાની હતી, એ પરિસ્થિતિ ક્યાંથી પહોંચાડવાનો હતો એ નહીં પહોંચી શકાય. એ બધો પ્રોસેસ સમજાયો અનુદય પરિણામ એટલે ઉદય સાથે નહીં જોડાય એવા પરિણામ. જે સમયકર્ષણ સમયજ્ઞાન સમયકાય પ્રવૃત્તિ જે મોક્ષ માર્ગના પરિણામ છે એ કર્મના ઉદય સાથે જોડાતા છે. અને જે પરિણામ અંદરમાં કર્મના ઉદય સાથે જોડાય એને ઉદય ભાવ કહે છે, એટલે ઉદય સાથે જોડાય છે. એમાં મલિનતા થાય છે, ભાવ મલિનતા એમાં ઉત્પન્ન થાય છે, એમાં મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી રાગ દ્વેષ અને અનેક પ્રકારના વિવિધ પ્રકારના વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે. અને આ પવિત્ર પરિણામ છે, અનુદય પરિણામ છે, એ મલિનતા વગરના પવિત્ર પરિણામ છે. એ સ્થિતિ પહોંચવું હોય એના માટે પહેલા શું થવું જોઈએ એ વગેરે પ્રકાર એ સંતોષના વચનોમાં વ્યવસ્થિત રીતે રહી જાય છે. પોતાનું પ્રયોજન સમજીએ એને સમજવાનો પ્રયત્ન કરે અને એને આદરવાનો પ્રયત્ન કરે, સમજીને વિચારીને અનુસરણ કરે, બસ આટલું કામ છે. અને તે પોતાના પ્રયોજનનું કામ છે. માણસને રસોઈ બનાવવામાં માથાકોટ ઘણી છે, કેટલી ચીજો જોઈએ. પહેલાં ક્યારેક પડી ગઈ હતી કે તાવડી તેરવાના માગે પણ અત્યારે તો 100 તેરવાના જે એવી પરિસ્થિતિ છે તો ક્યાં કંટાળો નથી આવતો, ત્યાં બધી સામગ્રી ભેગી કરીને પેટ ભરવું છે અને સરખી રીતે પેટ ભરવું છે, ભાવે એવી ચીજ બનાવીને પેટ ભરવું છે, ભાવે એવી ચીજ બનાવીને બનવી જોઈએ અને એના માટે જે જે જોઈએ તે લાવવું જોઈએ. કરે છે પ્રયોજન લાગે ત્યાં કરે છે, અહીંયા પણ પ્રયોજનને એવી રીતે નક્કી કરવું જોઈએ કે જરા પણ અપ્રયોજનભૂત વિષયમાં ચાલી ન જવાય. તમારી ભાઈએ પ્રશ્ન છે કે દેવલોકમાં તો ક્યાં ક્યાં વેપાર ધંધો છે, કારખાના છે કે આહારપાન છે ને, પછી કેમ પાપ કરે છે? રસ સમજે તો કઈ એ પ્રશ્ન થાય નથી, તેમ દેવલોકનું કાર્ય પ્રયોજન આપણે નથી. આ એક વિચારના એવું છે કે એમાં પ્રયોજન બરાબર ચૂક્યા વગર પ્રયોજનો જે લક્ષ્ય છે એમાં ફેરફાર થયા. કામ કરે તો કામ થાય એવું છે, નહીં તો શાસ્ત્રમાં પણ અપ્રયોજન વિશે ઘણો આવે છે. બધું આપણે કામ ન હોય શાસ્ત્રમાં, નહીં ઉપદેશમાં અને સિદ્ધાંતમાં પણ બધો ઉપદેશ એક જીવને લાગુ પડે નહીં, અને એક ઉપદેશ બધા જીવને લાગુ પડે નહીં. જ્યારે એ પરિસ્થિતિ છે ત્યારે આટલા વિશાળ ઉપદેશના નું પ્રકરણ છે આ શાસ્ત્રો, એટલે એમાંથી કયો ઉપદેશ મારે લેવો અને કયો ન લેવો એની લગભગ જીવને ખબર નથી પડતી. અને એ ખબર નહીં પડવાનું કારણ એને પ્રયોજન ઉપરનો લક્ષ્ય નથી. જો પ્રયોજન ભૂત ઉપર લક્ષ્ય હોય તો એ છટણી કરશે, આ મારે કામની ચીજ આવી, આ મારે કામ વગર નહીં આવે, બીજાને ભલે કામ ન હોય મારે કામની નથી એ સમજી શકે. અને કાં તો સ્ત્રી ગુરુ માથે હોય, પ્રત્યક્ષ પુરુષ તો એને બચાવે, તો એને બચાવે એટલે એને પ્રયોજન ભૂત નું લક્ષ્ય સમજાવી દે. તારા માટે આટલી વાત છે, બીજી વાત તારા માટે નથી. જેને જે જોઈ જ આપતા હતા, બીજું નતા આપતા. એને દરેક મનુષ્ય જે જે પડે છે એમાં આવ્યા, એને જેને જેની જરૂર હોય એટલું જ આપ્યું છે, બીજું આપ્યું નથી. કેમ કે એ જીવ અપ્રયોજનમાં ન ચાલ્યો જાય, એ તો મુશ્કેલી વધારે છે.
પછી અપ્રયોજન નો નિમિત્ત થાય
કોઈ પણ થાય, પોતાના જે કામ થાય સમય સાધની સાતમી ગાથા એમ કેમ કહ્યું આચાર્ય મહારાજે કે આત્માને જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. સિદ્ધાંત બોધ અને અધ્યાત્મમાં તો આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને દર્શન જ્ઞાન ચારિત્ર ને મોક્ષ માર્ગ છે. બધી મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ચારિત્ર નો તો વ્યાખ્યા છે, તો આચાર્ય મહારાજે એમ કેમ કહ્યું? વિચારવા માટે દ્રષ્ટાંત છે કે આત્માને જ્ઞાને નથી, આત્માને દર્શને નથી, અને આત્માને ચારિત્ર. હું શા માટે સિદ્ધાંતિક વાત છે કે નિષેધ કેમ કે એવા ભેદમાં ઉકાય છે તે આત્મા. અત્યારે મારાને કરુણા કરે છે, હું શાસ્ત્ર વાંચતા પણ એવા ભેદ પ્રભુમાં મુકાઈ દઈશ. અને તારું આયુ છે એમને ઉપર તારું લક્ષ્ય ત્યાં સુધી હદ લીધી છે, એ હદે વાત કરી છે. બીજી બધી વાત તો એક બાજુની પછીની છે, દર્શન કામ ચાલુ કરો તો એનું સ્વરૂપ છે, એના મુખ્ય ગુણો છે. આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, એવી વાત કરીશ. વિચારવાનું મુખ્ય છે જ્યાં જ્યાં જેટલા જેટલા અસમાગમના પ્રકાર છે તેટલા તેટલા ઉપદેશના પ્રકાર છે. આ જીવે તો પોતાને ત્યાં અસમાધાન થાય છે, એ સ્વલક્ષી જ્ઞાન સિવાય ખબર નહીં પડે. સ્વલક્ષી જ્ઞાનમાં શાસ્ત્રોના શાસ્ત્રોને દલીલ રોઈ નાખશે, પણ એને પોતાને અસમાધાન ક્યાં થાય છે એ નહીં સમજે. સ્વલક્ષી જ્ઞાનમાં સમજાશે, અને સમજાશે કે મને આ જગ્યાએ સમાધાન થાય છે, તો એની સામે જે પ્રયોજન રૂપ સ્વાદ સામે આવશે નાની પુરુષ બરાબર, હું આ જગ્યાએ નહીં કરું છું, આ મારી બહાર એ વાત એનો ઉપદેશ ની ચોંટી જશે. ઉપદેશ એને અંગીકાર થવામાં જરા પણ તકલીફ નહીં થાય, જરા પણ પરિશ્રમ નહીં થાય, જરાય કઠણ નહીં લાગે, અને એ વાત એના આત્મામાં ચોંટશે. પ્રતિકૂળ પ્રસંગો વિશે દ્વેષ કે શોકના પરિણામ કરવાથી નવું બંધન એવું થશે કે એવા જ પ્રતિકૂળ જો સમાધાન નહીં કરી શકે તો જે પ્રતિકૂળતાઓ આવે છે એથી વધારે આવવાની પરિસ્થિતિ. અથવા તો તું અત્યારે દુઃખી થાય છે એના કરતા વધારે દુઃખી થઈશ એવી પરિસ્થિતિ અત્યારે સિક્યોર થાય છે, એનું રિઝર્વેશન થઈ જાય છે કે વધારે દુઃખી થવા માટે કરુણા કરીને શ્રી ગુરુ તો દુઃખથી છોડાવે છે, દિવાદ લઈએ તો દુઃખથી છોડાવે છે, વર્તમાન દુઃખથી પણ છોડાવે છે અને ભવિષ્યના દુઃખથી પણ છોડાવે છે. નષ્ટે વસ્તુની શોભનેથી જડા શોક સમારભ્યતે તલ્લો તલ્લાભૂત યશોથ સૌખ્યમથવા ગ્રામોથવા સ્યાદ્યતે યદિ એકોપિ ન જાયતે કથમપિ સ્ફારયે પ્રયત્નેપિ પ્રાયસ્તત્ર સુધીર્મધાર ભવતિ ક શોકો ગ્રહક્ષોભ. प्रिय भी वस्तु के नाश होने पर शोक तब करना चाहिए कि जबकि उसकी प्राप्ति हो जाए, अथवा शोक करने से कीर्ति फैले, अथवा सुख व धर्म हो. शोक करना कब उचित है? प्रिय वस्तु के नाश होने पर शोक होता है, ये शोक होना कब उचित है? वो तब उचित है कि जबकि उसकी वापिस प्राप्ति हो जाए शोक करने से, या तो जिसके लिए शोक कर रहे हैं वो उचित वापिस आ जाए, अथवा शोक करने से अपना गुणमान बढ़ जाए, कीर्ति बढ़ जाए, बहुत बढ़िया शोक किया. जब तो शोक करना ठीक है, और या सुख मिलता हो शोक करने से सुख मिलता हो, ये तो बात ही परस्पर विरुद्ध है, शोक तो स्वयं दुख रूप है या धर्म होता है, धर्म से विरुद्ध है धर्म है. किंतु अनेक बड़े से बड़े प्रयत्नों के करने पर भी उपयुक्त वस्तुओं में से किसी भी वस्तु की प्राप्ति नहीं दिख पड़ती, तो ऐसे कोई चीज वापस
नहीं आती.
इसलिए विद्वान पुरुष इष्ट वस्तु के नाश होने पर फिर प्राय कुछ भी व्यर्थ शोक नहीं करते, कोई भी प्रिय चीज का नाश हो जाता है वो शोक इसके इस विषय में बहुत अच्छा न्याय तो ऐसा है, समाधान सहज रूप से रहा करे कि ऐसे प्रसंग के पूर्व ही पूर्व तैयारी हो जानी चाहिए कि किसी भी इष्ट पदार्थ की इष्ट चीज की नाश होने से मुझे क्या होगा, कैसा होगा. आदर्श ही तैयारी, प्रसंग बिना पहला तैयारी मैं मुझे विचार कर लेता क्या होगा, क्या ऐसा हो. मेरे में से कुछ जाने वाला नहीं है तो मैं अभी समझ लूंगा चलो ये चीज चली गई, मैं तैयार हूं कि नहीं. विचार भी प्रायोगिक धोरण पर कर लेंगे तो वहां तक कि अपने देह छुपे वहां तक, सबसे प्रिय तो अपने देह है, वहां तक तैयारी कर लेंगे कि पता चल जा रहा है कि अब जो है ये पल्स है वो स्लो हुए जा रही है, क्रमशः वो डाउन हो जा रही है. मैं तक तैयारी कर ले अपने परिणाम में इतनी ताकत रहेगी, आगे से ही तैयारी कर लेना पूरी की पूरी. ये देह का छिल्ली हद ये है, को सबसे ज्यादा प्रिय तो अपने जीवन यहां तक तैयारी कर सकते. इसका भी ख्याल आ गया, अब मेरे परिणाम कैसे, क्या चाहता है मेरे में से, मेरे में से कौन सी चीज चली जाएगी। ये तो कपड़ा बदला जाता है अपने आप, मुझे बदलने का परिश्रम भी नहीं करने का है, ना देह छोड़ने का परिश्रम करना है, ना दूसरे कपड़ा लेने का भी परिश्रम करना है, तो स्वयं ऑटोमेटिक होता है, कपड़ा बदलता है, मेरे में क्या होता है, ना कुछ आता है ना कुछ जाता है। देखिए आगे की देह छोड़िए कि नहीं छोड़िए, इसके अगले वाली देह छोड़िए कि नहीं छोड़िए। अब मैं मेरे में देखता हूँ, विचार नहीं करता हूँ, मैं देखता हूँ मेरे में से क्या गया है इस वक्त, अब कौन सी कमी है। वो अगले भाव वाली मेरी देह छूट गई तो मेरे में क्या आधी कमी आ गई, और ये देह मिलने से मेरे में क्या कोई बढ़ती होगी, क्या मुझे मेरे में आ गया क्या, कुछ आया क्या, कुछ आता है ना कुछ आता है, पूरी तैयारी इन्हीं से कर, कोई आपत्ति नहीं। मैंने अपना स्वरूप को जो अच्छी तरह जानता है, ऐसी जिसको अध्यात्म विद्या साध्य है, ऐसी विद्या वाले को विद्वान कहते हैं, बाकी कोई विद्वान विद्वान है ही नहीं, सब मैं तो कहलाने वाले हैं वास्तव में। विद्वान पुरुष को तो शोक नहीं पता है ऊपर से, क्योंकि उन्होंने तो पहले तैयारी कर ली है, पर सोच ही है। जब अपन कुछ मान लेते हैं नेपाल में तो पता है कि अपने को कल उसका पेमेंट करना है, फिर कल पेमेंट करते वक्त अपने को दुख उठाएगा, माल तो ले आए पहले, तब मेरा पैसा चला जाता है, ऐसा कोई रोता है क्या, माल के सामने पैसा दिया है, वैसे जो कुछ हुआ है वो अपने कर्तव्य के सामने हो रहा है, चलो का हेर फिर होता है तो किस होता है, माल तो पहले खरीद लिया है, अब तो पेमेंट का दिन है, इसमें तो प्रामाणिकता कहाँ रही, सज्जनता भी कहाँ रही, माल ले लिया और पैसा देने में हिचकिचाहट करे, आनाकानी करे, प्रामाणिकता भी उपार्जन तो कर मुख्य है,
मान अपमान नहीं के प्रश्न पर कैसे प्रयोग उसको कैसे ज्ञान में हो,
ये तो बहुत आसान प्रयोग है, कि किसी ने अपमान किया ये तो कल्पना मात्र है, हम तो जो है सो है, किसी के कुछ कहने से कोई हमारे में कोई बदली हो जाती है, एक मनुष्य उसको गता बोल दिया तो क्या मनुष्य गता हो गया क्या, एक मनुष्य को मनुष्य होते ही बोला कि ये तो गता अपन माने क्या, वो मनुष्य मिट करके कोई गता हो जाता है, वो अपने को आपको मान लेते हैं कि मैं हो गया क्या वास्तव में, खेद तो तब होवे कि नुकसान वास्तव में हुए, तो किसी के अपमान करने से कोई अपने में से तो कुछ ऐसा होता नहीं, जैसा वो कहता है ऐसा तो कुछ इसमें होता नहीं है, और मान देने से कोई आता नहीं है, कोई आत्मा में कोई चीज आ जाती नहीं, प्रशंसा करने से प्रशंसा के पुद्गल जो है वो कोई आत्मा को स्पर्श करते हैं क्या, आत्मा से कोई संबंध रखते हैं क्या, कोई लेना देना नहीं, वास्तव में मान अपमान के सुंदर से आत्मा को कोई लेना देना नहीं, मुझे कोई लेना देना ही नहीं है जिससे, इससे मुझे क्या वास्तव है, तो कल्पना मात्र है,
जरा सा मान मिलने से अंदर से ऐसा लगता आत्मा ऊपर उठ गया हो
कल्पना में क्या, कल्पना में ऐसा लगता है ये दुख का कारण है, कल्पना का फल नियम से दुख है, पर दुख का कारण नियम से कल्पना, कहीं भी कल्पना मत करना। ये परमेश्वर की आज्ञा है, जैन परमेश्वर, तो कहीं भी कल्पना नहीं करना, वास्तविक परिस्थिति प्रयोग करें, इसी बिल्कुल मान का प्रसन्न हो या अपमान का प्रयोग कर देखें, अपने अवलोकन करें क्या आया क्या आया, पता चल जाएगा न कुछ आता है न कुछ जाता है, ये वास्तविकता का पता चल जाएगा, बात खत्म। कल्पना हो गई है वो तो पूरा का पूरा बिक जाएगा, मान मिलने से पूरे का पूरा बिक जाएगा। वैसे हम उनको कोई कहे कि तुमको बेचना है तो उसको कैसा लगे,
अपमान लगे,
तो इतने रुपये में बेचना है तो बहुत बड़ी रकम बता दो, और थोड़े से प्रशंसा के पुद्गल में बिका जाता है इसका क्या, बड़ी से बड़ी रकम देने पर वो अपनी जात को बेचने के लिए कोई तैयार नहीं है जगत में, और थोड़ी सी प्रशंसा में उसका पूरा का पूरा बिक जाता है, पूरा का पूरा अहित कर लेता है अपना, इसका मतलब क्या है, पूरा का पूरा बिक जाता है, कितनी मूर्खता है, मान में कितनी मूर्खता होती है, देखिए
उधर भी रसकन है इधर भी रसकन है उधर भी रसकन है और इधर भी रसकन
है,
फिर भी
तो बड़ी रकम है, मतलब नाम लेता है पैसे से मैं बिकने वाला नहीं, पैसे से तू नहीं बिकने वाला हो तो इतने फुटबल प्रशंसा के साथ सप्लाई से कैसे बिक गया, तो वो भी तेरे जेब में आया नहीं, पैसा तो तेरे अकाउंट में भी आ जाएगा, ये तो कोई अकाउंट में जमा ही नहीं होता, उसका तो एंट्री भी बैंक में नहीं पड़ती है, उसकी तो एंट्री बैंक में पड़ती है, ऐसी बात क्या कल्पना होती है जी, कैसे कैसे भ्रम में पड़ता है, कैसे कैसे अपने आप को वंचना में आ जाता है, चित्रकुंडी अपने आप से अपनी हो जाती है, वैसा मान का है, वैसे ही दूसरी साइड एक सिक्का की दो बाजू में
अपमान तो सर
वैसे
कई जगह तो खाली फूल मारा नहीं बिक
जाते, ऐसी होती है कैसा कहता है, जैसे तुमको एक मिठाई का टुकड़ा दे दिया, तुमने सोना बाबा दे दिया इसके सामने, तो बच्चे को क्या करते हैं, पेपर मिल दे देते हैं, उनको बोलते हैं कि तेरा तेरा ये आत्म मीठी है, तेरे का गड़ा में वो चैन है, लाओ तो तुमको मैं पेपरमेंट देता हूँ, दे देता क्या नहीं बच्चा, पेपरमेंट के सामने सोना दे देता क्या नहीं, जैसे फूलमाला में सारा आत्मा दे दिया, एक माला गला में डाली पूरा कपड़ा,
खाली कुछ नहीं देते, फुलवाड़ा भी नहीं देते, खाली तीन फुट उनसे स्टेज पे बैठाते
हैं,
तीन फुट उनसे स्टेज पे बैठाते हैं,
तीन कुछ नीचे नहीं बैठने दे रहे, कुर्सी दे रहे डेढ़ फुट की, तीन फुट क्या डेढ़ फुट की कुर्सी दे, ऐसी बात मूर्खता है, क्या नाम मूर्ख है, कल्पना करे कि आ जगह मारो आस्थान है, आटला लोगों ने वे मारो आस्थान है, ये तो तीन फूट क्या नौ इंच का हो तो भी मर जाता है, कल्पना में मान में मर जाता है,
ज्ञान में आविर्भूत करके और उस पर
जितने जितने अपने को नुकसान वाले परिणाम होते हैं उसका पूरा विचार, उसका सम्यक समाधान करने के लिए पूरा पूरा विचार करना, वरना प्रसंग आने पर तो परिणाम का ठिकाना नहीं रहेगा। ये बात हो जाएगी, इसलिए प्रसंग आने पर पहले ही खुद होते हैं। लड़ाई में जाते हैं वो शस्त्र लेकर जाते हैं, कुछ मन बोलता है घर पर मैं भूल गया, मैं तलवार तो घर पर भूल गया, पिस्तौल तो घर पर भूल गया, कोई आया क्यों मजा
मैंने के लिए।
ये तो लड़ाई है, जो भी संयोग योग पूर्वकर्म के साथ लड़ाई है, पूरी तैयारी करके जा, जो भी विजय में प्रवेश करना है पूरी जागृति के साथ, मैं मेरे आत्मा को मारने वाला
नहीं,
मुझे बचाना है और बचाने वाले भी मैं, मारने वाला भी अनेक पदार्थ का क्या करता है, जब तेरे में से कुछ जाता नहीं तो सुख क्या करता। अनंत परिवार छोड़ के इधर आए, कितने परिवार छोड़े अब तक, एक दो नहीं छोड़े, अनंत छोड़े हैं, सभी वक्त दुखी और अवश्य हुआ है छोड़ते वक्त, अब छूटना है कि दुख से छूटना है, उसका नाम मुक्ति है। मुक्ति की भावना में क्या है, दुख से छूटना है, उसका नाम मुक्ति है।
माता जी को स्मरण माता है, तेरे मरने से तेरे पीछे जो माया रोई, इतनी माया रो चुकी है, इतने आंसू आ चुके हैं कि समुद्र भर जाए, इतने माया कर चुका है।
तो इसका इसका टोटल क्या लगाया कि इतनी माँ को रुलाई है कि जिसके आंसू से समुद्र भर भर जाता है, तो अभी एक भी माँ को रुलाना नहीं है, अभी किसी एक माँ को भी नहीं रुलाना है। इसका टोटल तो यह है, इसके पेट से जन्म लेवे तो वो माँ हो गए, तो जन्म मरण का नाश क्या, इसका मतलब कोई माँ नहीं है, कोई बाप नहीं। बहुत अनेक प्रकार से आचार्य ने ये बात कही है, तो सभी का यही टोटल है कि जन्म मरण से छुटना, मुझे इस परिभ्रमण से छुटना, यही सबका टोटल है। उपदेश का भंग भेद अनेक है, लेकिन सबका सारांश तो एक ही है। सोना का एकत्र में निशे वसंती यथा कटुंता प्रातः प्रयांत सहसा सकला सुभिक्षु स्थित्वा कुले तथा कुला मत्वा लोकाश्रयम की निशा पर सोचते। अर्थ है रात्रि के समय जिस प्रकार एक ही वृक्ष पर नाना देशों के मैंने अनेक देशों से आकर पक्षी निवास करते हैं, रात्रि के समय क्या एक वृक्ष पर कोई पक्षी कहाँ से आता है, कोई पक्षी कहाँ से आता है, विभिन्न देशों के देशों से आकर पक्षी निवास करते हैं, तथा सवेरा होते ही शीघ्र जुदी जुदी दिशाओं में जुदे जुदे होकर उड़ जाते हैं, उसी प्रकार बहुत से मनुष्य एक कुल में जन्म लेकर, मैंने बहुत सी आत्माएं एक कुल में जन्म लेती हैं और पुनः अपने कर्म अनुसार मरकर अनेक विभिन्न कुल में जन्म ले लेते हैं। ऐसी संसार की स्थिति जानकर विद्वान लोग कदापि शोक नहीं करते, पंचा सब हैं अलग अलग प्रकार चिंता के बात करते हैं। आचार्य भगवान ये दृष्टांत बिल्कुल ठीक करता है। वृक्ष का है, ये ट्रेन का है, अलग अलग स्टेशनों से अपने डिब्बे में लोग आते हैं और अपना अपना स्टेशन आने से उतर जाते हैं। उसको कहोगे बहुत अच्छी जगह है आपके लिए रिजर्व रखी है, नहीं आप बैठो हम तो जा रहे हैं। ऐसे जाने वाले को भी रुकते हैं, नहीं अच्छा मकान बनाया हो, इसमें अच्छा पलंग रखा हो, अच्छा फर्नीचर रखा हो, अच्छी सुविधाएं रखी हो, जाने वाले को पूछो इतना बढ़िया है आप रुकदान में, हमारा स्टेशन आ गया, हमको इधर रहना नहीं है, ये बात है। तो दूसरा ये भी इसमें से भाव निकलता है कि कोई कहां से आया है लेकिन अपनत्व कर लेता है, हालांकि अपनत्व करना उसका स्वभाव है, अपने स्वरूप में मैंपना करना उसका स्वभाव है, लेकिन उसको भूला है, अपने स्वभाव को जो भूला है इसलिए अन्यत्र एक पड़ा अपनत्व करता है। कोई तो कहां से आया है, कोई कहां से आया है पता है, तो बच्चा घर में जन्म लेता है तो उसको पूछो भैया कहां से आया, कहां से आते हो, किस देश में से आते हो, क्या बताएगा। ऐसे जाने वाले कहां जाएंगे, कौन बताएगा। एक वृक्ष पर रात्रि के लिए निवास किया सब इतनी बात है, इससे ज्यादा कोई बात नहीं। पक्षियों का जो दृष्टांत है, ऐसी परिस्थिति संसार में है, एक घर में, एक परिवार में, एक कहीं से कोई कहीं से आया, कोई कहीं से आया, कोई कहीं से आया, किसी को भ्रम रहता है कि आगे पीछे का कोई लेन देन होगा, ऐसी कोई बात नहीं, कोई ऐसी बात है नहीं, किसी किसके साथ लेने का था, उसका देने का था, इसलिए आया, ऐसे अपना संचित कर्म भोगने के लिए आता है और ये भोगने के लिए इसकी अनुकूल परिस्थिति जहाँ है वहाँ ही उसका जाना आना होता है और ये बिल्कुल कुदरती होता है, बिल्कुल कुदरती होता है। तो एक दूसरे के लिए अच्छा स्वाद होता है। एक बीजाने साथ ना नहीं होता, एक बीजाने साथ ना नहीं होता। मानो के एक मानस चोरी करे कोई ना करे तो यानी चोरी करी तो नुकसान जवान हुए ना, आर्थिक आर्थिक लाभ मटे चोरी करे તેમ જેના ગયા એને પહેલા ચોરી જ કરી હતી, શું થયું, જેને ત્યાં ચોરી હતી એને પહેલા ચોરી જ કરી હતી, પણ જે ચોરેલો તો એના ઘરમાં ચોરી કરી હતી એવું કઈ નથી, ગમે ત્યાં કરી હતી, પણ એ આ રીતે જાય છે।
સંબંધો છે
जैसे हम लोग उनको किसी ने मारा, तो ऐसा नहीं था कि हमने इसको मारा था इसलिए हमने किसी ने मारा, ऐसी बात नहीं, लेकिन हमने किसी को जरूर मारा था, जरूर किसी को भी मारा था, किसी को हमने मारा ऐसा बताया, वो का वो जीव हुए, ऐसा कोई सिद्धांत नहीं, ऐसा कोई वस्तु स्थिति नहीं, ऐसा नहीं होता, कभी ऐसा होता हो सकता है, लेकिन ये सिद्धांत रूप है। कहीं जीवों को पुराण में आता है कर्म के साथ पूर्व कर्म का संबंध रहता है, कभी ऐसा हो सकता है, ऐसा कोई नियम नहीं है, ऐसा कोई सिद्धांत नहीं है, वरना तो किसी की मुक्ति नहीं हो, वरना तो किसी की मुक्ति नहीं हो। जैसे हमने किसी को मारा तो हम मुक्त होने के पहले उसको मारा तभी हमारी मुक्ति हो गई क्या, कि नहीं तो मुक्त हो जाएंगे, इसका मारने का फल भोगने के लिए दूसरा उसको कोई मारे, हमको मारने के लिए संसार में रहना पड़े, ऐसी बात नहीं, मुक्त हो सकते ऐसा।
हमें पहले भी जाता कि जो होते हैं ना कोई अपने संभव नहीं, जो होते हैं तो उनके भाव विभव नहीं, ये बनवा उसके होते बड़ी नहीं है, सामने मारा यहाँ से देख
कर होते जेब कर्म बांधे हैं को तो फूल बाहर है, जेब कर्म होते बांधा से होते होते फूल बाहर है, अपना प्रश्न है જેની સાથે બાંધ્યા છે એની સાથે ભોગવવા પડે કે નહીં, એવું કઈ નથી, બે જગ્યાએ જીવન
બીજી એક વાત છે કે પછી તો મને કઈ ગમત પાંચ માણસો છે તો એક જ ગતિમાંથી આવા જોઈએ ને પાછું
બને ને, એક ગતિમાં જાય ને એક ગતિમાંથી આવે, એવું સમજણ થાય તો વિશ્વની વ્યવસ્થા રહે ને, અહિયાં તો જે કાપડનો મુદ્દો છે કે જે એક રાત્રિએ